એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની એમ કે ઊંડી સફરે નીકળ્યા છીએ જેણે આપણી પોતાની ઓળખ વિશેની સમજને ખરેખર હલાવી દીધી.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ ચાર્લ્સ ડાર્વિનના 1871માં આવેલા પુસ્તક ધ ડિસેન્ટ ઓફ મેન એન્ડ સિલેક્શન ઇન રિલેશન ટુ સેક્સની. આ ખરેખર કોઈ સામાન્ય પુસ્તક નથી.
ના, બિલકુલ નહીં.
પણ માનવ ઉત્ક્રાંતિ અને આમ જોવો તો પ્રકૃતિમાં આપણા સ્થાન વિશેની એકદમ ક્રાંતિકારી ચર્ચા છે,
અને એની અસર મને લાગે છે આજે પણ એટલી જોરદાર છે, ખરું ને?
ચોક્કસપણે.
આપણે કોણ છીએ, આપણું વર્તન કેવું છે, સમાજ કેમ ચાલે છે, આ બધા સવાલોના મૂળ આમ જોવો તો ક્યાંક ને ક્યાંક ડાર્વિનના આ વિચારો સુધી પહોંચે છે.
સાચી વાત છે.
તો ચાલો આજે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ, સમજીએ કે ડાર્વિને શું કહ્યું અને શા માટે તે આજે પણ આટલું બધું મહત્વનું છે.
હા, ચોક્કસ. શરૂઆત કદાચ લેખકથી કરવી જોઈએ. ચાર્લ્સ ડાર્વિન 1809-1882, નામ તો લગભગ મને લાગે છે બધાએ સાંભળ્યું જ હશે.
હા હા, પ્રખ્યાત નામ છે.
બ્રિટિશ પ્રકૃતિવાદી જેમણે આપણને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો.
હા, પેલું એમનું 1859નું પુસ્તક ઓન ધ ઓરિજિન ઓફ સ્પીશીઝ એ તો જગવિખ્યાત છે, પણ મને યાદ છે ત્યાં સુધી એમાં એમણે માણસ વિશે સીધી વાત કરવાનું ટાળ્યું હતું.
બરાબર, માત્ર એક ઇશારો કર્યો હતો.
હા, કે ભવિષ્યમાં આના પર પ્રકાશ પડાશે એમ કંઈક. તો ધ ડિસેન્ટ ઓફ મેન એ જાણે એ વચનની પૂર્તિ હતી.
બરાબર, સમજ્યા. બરાબર. અને આ પુસ્તક લખવા માટે જુઓ, ડાર્વિન પાસે એક અનોખી યોગ્યતા હતી. ઓરિજિન પછીના લગભગ 12 વર્ષ. હા, તેમણે ખાસ માનવ ઉત્ક્રાંતિના પુરાવા ભેગા કરવામાં જ ગાળ્યા. દુનિયાભરના વૈજ્ઞાનિકો સાથે સતત પત્ર વ્યવહાર કર્યો.
ઓહ,
અનેક ક્ષેત્રો, શરીર રચના, ભ્રૂણ વિજ્ઞાન, માનવશાસ્ત્ર, મનોવિજ્ઞાન, આ બધામાંથી માહિતી એકઠી કરવાની એમની ક્ષમતા ગજબની હતી.
અને એ પણ વિચારવા જેવું છે કે એ સમયના ધાર્મિક અને સામાજિક વિરોધની પરવા કર્યા વિના માનવ જાતિ પર ઉત્ક્રાંતિનો સિદ્ધાંત લાગુ પાડવાની હિંમત દેખાડવી એ નાની વાત નહોતી.
સાવ સાચી વાત. એટલે આ પુસ્તક માત્ર વિજ્ઞાન નથી, એક રીતે જોઈએ તો એક બૌદ્ધિક સાહસ પણ છે.
તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, આમ ટૂંકમાં કહેવું હોય તો?
જુઓ, ડાર્વિન બે મોટી વાતો કહે છે. પહેલી, કે માણસ કોઈ અચાનક થયેલું એમ કે દેવી સર્જન નથી, પણ પૃથ્વી પરના બીજા જીવોની જેમ જ ઉત્ક્રાંતિની એક લાંબી પ્રક્રિયાનું પરિણામ છે. આપણે વાનર જેવા પ્રાણીઓ સાથે કોઈક સમયે સમાન પૂર્વજ ધરાવતા હતા.
એટલે કે આપણે પ્રાણી જગતનો જ એક ભાગ છીએ, એનાથી અલગ કે એમ કહીએ કે ઉપર નથી. આ વિચાર જ પોતે કેટલો ક્રાંતિકારી હતો એ સમયે.
ખૂબ જ, ખૂબ જ. અને બીજી કઈ વાત?
બીજી અને એટલી જ મહત્વની વાત છે, જાતીય પસંદગી, સેક્સ્યુઅલ સિલેક્શન.
ઓકે.
ડાર્વિને કહ્યું કે ઉત્ક્રાંતિ ફક્ત ટકી રહેવાની લડાઈથી જ નથી ચાલતી,
જેને આપણે પ્રાકૃતિક પસંદગી કહીએ છીએ, નેચરલ સિલેક્શન.
હા, એ ફક્ત એનાથી જ નહીં પણ સાથી મેળવવા માટેની જે સ્પર્ધા છે અને પસંદગી એ પણ એટલી જ શક્તિશાળી છે.
ઓહ, એટલે પેલું મોરનું સુંદર નૃત્ય કે કોયલનો મીઠો અવાજ એ ફક્ત જીવવા માટે જરૂરી નથી પણ સાથીને આકર્ષવા માટે છે.
બરાબર, બિલકુલ એ જ. જાતીય પસંદગી એવા ઘણા લક્ષણો સમજાવે છે જે સીધા અસ્તિત્વ ટકાવી રાખવા માટે ફાયદાકારક ન પણ લાગે.
જેમ કે
પક્ષીઓના અત્યંત રંગબેરંગી પીંછા, નર હરણના મોટા શિંગડા, અને કદાચ માણસોમાં પણ અમુક જાતિઓ વચ્ચેના તફાવતો, કે પછી આપણી જે સૌંદર્યની ભાવના છે એ પણ.
રસપ્રદ. તો ડાર્વિનનો મૂળ ઉદ્દેશ્ય શું હતો આ પુસ્તક પાછળ?
મુખ્યત્વે તો માનવ ઉત્પત્તિનું જે કોકડું હતું એને ઉકેલવું અને એ બતાવવું કે આપણી જે કહેવાતી ઉચ્ચ ક્ષમતાઓ છે, જેમ કે બુદ્ધિ, નૈતિકતા, ભાષા, લાગણીઓ, એ કંઈ આકાશમાંથી નથી ટપકી, એ પ્રાણીઓમાં જોવા મળતા સરળ સ્વરૂપોમાંથી જ એમ કે ધીમે ધીમે વિકસી છે. ફેર માત્રાનો છે, પ્રકારનો નહીં.
એટલે ગુણવત્તા નહીં પણ જથ્થાનો ફરક.
હા, બરાબર. તેઓ માનવ શ્રેષ્ઠતાના ઘમંડને તોડવા માંગતા હતા. પુસ્તક આપણને આપણી શારીરિક રચના,
જેમ કે પેલું એપેન્ડિક્સ કે પૂંછડીનું હાડકું, કોક્સિક્સ,
હા બરાબર, એવા અવશેષ અંગો, પછી ભ્રૂણ વિકાસની સમાનતાઓ, આ બધા દ્વારા આપણા પ્રાણી વારસાના નક્કર પુરાવા આપે છે.
શરીરની વાત તો ચાલો, કદાચ ગળે ઉતરે, પણ મનનું શું? આપણી લાગણીઓ વિચારવાની શક્તિ, સારા નરસાનો ભેદ, આ બધું પણ ઉત્ક્રાંતિથી આવ્યું. ડાર્વિન આટલે સુધી ગયા.
હા, અને ડાર્વિનનો સૌથી હિંમતભર્યો દાવો કદાચ આ જ હતો. તેમણે કહ્યું કે પ્રેમ, ગુસ્સો, ડર જેવી લાગણીઓ પ્રાણીઓમાં પણ છે.
એમ?
હા, તર્ક, યાદશક્તિ, કલ્પના શક્તિના અંશો પણ દેખાય છે, નૈતિકતા પણ. એમનું કહેવું હતું કે સમૂહમાં રહેવાની પ્રાથમિક વૃત્તિઓમાંથી વિકસી છે.
ઓહો.
અને પુસ્તકનો મોટો હિસ્સો પછી આ જાતીય પસંદગીને પ્રાણી જગતના અસંખ્ય ઉદાહરણો સાથે સમજાવીને છેવટે માણસ પર લાગુ કરે છે.
ખૂબ રસપ્રદ. ચાલો હવે થોડા વધારે ઊંડા ઉતરીએ. પુસ્તકનો જે પહેલો ભાગ છે એ માણસની ઉત્પત્તિ પર છે. તો ડાર્વિન કેવી રીતે સાબિત કરે છે કે આપણે પ્રાણીઓમાંથી આવ્યા છીએ? એમના મુખ્ય પુરાવા કયા હતા?
તેઓ મુખ્યત્વે ત્રણ નક્કર પુરાવા રજૂ કરે છે. પહેલું, શરીર રચનાની સમાનતા, હોમોલોજી.
હોમોલોજી એટલે
કે જુઓ, માણસના હાથ, વેલનું ફિન, ચામાચીડિયાની પાંખ, બહારથી ભલે અલગ લાગે પણ અંદર હાડકાની ગોઠવણી મૂળભૂત રીતે સમાન છે. આ સૂચવે છે કે આપણે બધા કોઈ સમાન પૂર્વજમાંથી આવ્યા છીએ જેના શરીરમાં મૂળભૂત ડિઝાઇન હતી. અને ખાસ કરીને વાનરો સાથે તો આપણી સામ્યતા ગજબની છે.
બરાબર, આ પહેલો પુરાવો થયો. બીજું શું?
બીજું, ભ્રૂણ વિકાસ, એમ્બ્રિયોલોજી. ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં માણસ, માછલી, કાચબો, પક્ષી આ બધાના ભ્રૂણ લગભગ સરખા દેખાય છે.
શું વાત કરો છો?
હા, માણસના ભ્રૂણમાં પણ શરૂઆતમાં ગિલ સ્લેટ્સ એટલે કે ઝાલર જેવી રચના અને પૂંછડી જેવું દેખાય છે. આ બધી આપણા દૂરના ભૂતકાળની નિશાનીઓ છે.
અને ત્રીજું, પેલું તમે કહેતા હતા, નકામા અંગો વાળું?
હા, અવશેષ અંગો, વેસ્ટિજ્યુઅલ સ્ટ્રક્ચર્સ. આપણા શરીરમાં એવા ઘણા ભાગો છે જે હવે ખાસ ઉપયોગી નથી પણ આપણા પૂર્વજોમાં હતા.
જેમ કે
એપેન્ડિક્સ, ડહાપણની દાઢ, કાનના અમુક સ્નાયુઓ જે આપણે હલાવી શકતા નથી પણ બીજા પ્રાણીઓ હલાવી શકે છે, અને પેલું પૂંછડીના છેલ્લા મણકા, કોક્સિક્સ. ડાર્વિન કહે છે આ આપણા પ્રાણી વારસાની અમિટ છાપ છે.
શરીરની વાત તો એમ કે ગળે ઉતરે એવી છે, પુરાવા મજબૂત લાગે છે, પણ ફરી એ સવાલ, મન અને બુદ્ધિ શું પ્રાણીઓ વિચારી શકે, લાગણી અનુભવી શકે, નૈતિકતા જેવું કંઈ હોય એમનામાં? ડાર્વિન આ વિશે શું કહે છે?
આ જ તો મેં કહ્યું એમ સૌથી વિસ્ફોટક વાત હતી. ડાર્વિને કહ્યું, હા, માણસ અને ઉચ્ચ પ્રાણીઓના મન વચ્ચે જે તફાવત છે તે માત્રાનો છે, પ્રકારનો નથી.
માત્રાનો છે, પ્રકારનો નથી, જરા સમજાવશો?
એટલે કે આપણામાં જે માનસિક શક્તિઓ છે તેના બીજ પ્રાણીઓમાં પણ છે, ભલે ઓછા વિકસિત હોય પણ છે ખરા.
દાખલા તરીકે કંઈ ઉદાહરણ આપશો?
ચોક્કસ. જેમ કે લાગણીઓ, કૂતરો માલિકને જોઈને ખુશ થાય છે એ આપણે જોઈએ જ છીએ, વાંદરો ઈર્ષાનુભવે છે એવું પણ નોંધાયું છે.
હા, એ વાત સાચી.
તર્ક અને સમજણ પણ છે. પ્રાણીઓ ભૂતકાળ યાદ રાખી શકે છે, અમુક હદ સુધી સાધનો વાપરી શકે છે, સમસ્યા ઉકેલી શકે છે.
અને ભાષા શું એ પણ?
ડાર્વિન માને છે કે તે પ્રાણીઓના હાવભાવ અને અવાજોમાંથી જ બુદ્ધિના વિકાસ સાથે ધીમે ધીમે વિકસી છે, એક સાતત્ય છે.
અને નૈતિકતા, પેલું સારા ખરાબનો ખ્યાલ, એ કેવી રીતે આવ્યું?
ડાર્વિન કહે છે કે નૈતિકતાનો પાયો સામાજિક વૃત્તિઓમાં છે, જેમ કે મા બાપનો સંતાન પ્રત્યેનો પ્રેમ, સમૂહમાં રહેવાની વૃત્તિ, આ બધું ટકી રહેવા માટે જરૂરી હતું. જ્યારે આ વૃત્તિઓ સાથે યાદશક્તિ, બીજાના મંતવ્યો સમજવાની ક્ષમતા જે ભાષાથી શક્ય બની અને ટેવ પાડવાની શક્તિ ભળી, ત્યારે અંતઃકરણ અને નૈતિક નિયમોનો જન્મ થયો. સહાનુભૂતિ એટલે કે એમ્પથી એ આનો મુખ્ય આધાર છે.
એટલે કે સારું બનવું એ પણ આપણા ઉત્ક્રાંતિનો જ એક ભાગ છે. આ તો બહુ મોટો વિચાર છે. અને માણસ ક્યાંથી આવ્યો, એનું મૂળ ક્યાં, અને આ જુદી જુદી માનવજાતિઓ કેવી રીતે બની, એના વિશે ડાર્વિન શું કહે છે?
ડાર્વિને આફ્રિકન વાનરો એટલે કે ગોરિલા અને ચિમ્પાન્ઝી એની સાથેની આપણી શારીરિક નિકટતા જોઈ, એના આધારે એમણે અનુમાન લગાવ્યું કે માણસના સૌથી જૂના પૂર્વજો આફ્રિકામાં જ વિકસ્યા હશે.
અને એ વાત તો આજે સાચી સાબિત થઈ છે.
હા, બિલકુલ. અને માનવ જાતિઓ વિશે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે બધી જાતિઓ એક જ મૂળમાંથી આવી છે, મોનોજીનિઝમ, જે તે સમયના જાતિવાદી વિચારો કે જુદી જુદી જાતિઓ અલગ અલગ રીતે બની છે એની સામે એક મજબૂત વૈજ્ઞાનિક પડકાર હતો.
બરાબર, આ તો થઈ માણસની ઉત્પત્તિની વાત. હવે પેલી બીજી મોટી વાત, જાતીય પસંદગી, એને ડાર્વિન કેવી રીતે સમજાવે છે? પુસ્તકનો મોટો ભાગ એના પર છે એમ તમે કહ્યું.
હા, પુસ્તકનો બીજો મોટો ભાગ આના પર જ છે. ડાર્વિન કહે છે કે જાતીય પસંદગી એટલે પ્રજનન માટે સાથી મેળવવામાં મળતો ફાયદો. સિમ્પલ.
અને આ ફાયદો કેવી રીતે કામ કરે છે?
ચકતી, આક્રમકતા જેવા લક્ષણો વિકસે છે, જેમ કે હરણ કે સિંહ.
સમજાયું. અને બીજી રીત?
બીજી છે માદાની પસંદગી, ફિમેલ ચોઇસ. અહીં માદાઓ પસંદ કરે છે.
પસંદ કરે છે એટલે?
એટલે કદાચ સૌથી વધુ રંગીન નરને, કે સૌથી સુંદર ગીત ગાતા નરને, કે સૌથી અદ્ભુત નૃત્ય કરતા નરને. આનાથી નરમાં શણગાર, રંગો, મધુર અવાજ અને જટિલ પ્રેમ નિવેદન જેવી રીતો વિકસે છે.
પેલું મોરનું ઉદાહરણ અહીં બરાબર બંધ બેસે છે. એ પીંછા લડવામાં કે શિકારથી બચવામાં તો ક્યાં કામ આવે?
બિલકુલ પરફેક્ટ ઉદાહરણ. ડાર્વિન પક્ષીઓના હજારો ઉદાહરણ આપે છે. મોર, બર્ડ ઓફ પેરેડાઇઝના પીંછા, બોવર બર્ડના શણગારેલા માળા, પક્ષીઓના ગીતો. તે કહે છે કે આ બધું ફક્ત માદાઓને આકર્ષવા માટે વિકસ્યું છે.
ભલે પછી એ લક્ષણો નર માટે બોજારૂપ હોય.
હા, ઘણીવાર બોજારૂપ પણ હોઈ શકે છે, છતાં વિકસ્યા કારણ કે તે પ્રજનનમાં સફળતા અપાવતા હતા. અને આ જ રીતે જંતુઓ, માછલીઓ, સસ્તન પ્રાણીઓ બધામાં જાતીય પસંદગીના પુરાવા મળે છે.
આ બધું બહુ રસપ્રદ છે. તો શું આ જાતીય પસંદગી માણસોમાં પણ કામ કરે છે? ડાર્વિને આ સિદ્ધાંત માણસ પર કેવી રીતે લાગુ પાડ્યો?
હા, પુસ્તકના ત્રીજા ભાગમાં ડાર્વિન આ જ મુદ્દા પર આવે છે. અને આ કહી શકાય કે સૌથી વિવાદાસ્પદ ભાગોમાંનો એક હતો. એમણે કહ્યું કે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના જે શારીરિક અને માનસિક તફાવતો છે એની પાછળ પણ જાતીય પસંદગીનો મોટો હાથ છે.
કઈ રીતે? એમણે શું તર્ક આપ્યો?
એમણે તર્ક આપ્યો કે પ્રાચીન સમયમાં પુરુષો વચ્ચે સ્ત્રીઓ માટેની જે સ્પર્ધા હતી, એટલે કે લડાઈ, એને કારણે પુરુષો વધુ કદાવર, શક્તિશાળી અને કદાચ વધુ આક્રમક બન્યા. બીજી તરફ સ્ત્રીઓની પસંદગી અને પુરુષો દ્વારા સ્ત્રીઓની પસંદગી એણે પણ અમુક લક્ષણોને પ્રોત્સાહન આપ્યું હશે. જો કે એ માનવું પડે કે અહીં ડાર્વિનના પોતાના સમયના જે લિંગ ભેદભાવ હતા, વિક્ટોરિયન સ્ટીરિયોટાઇપ્સ, એ સ્પષ્ટ દેખાય છે.
જેમ કે
તેઓ માને છે કે પુરુષોમાં વધુ બુદ્ધિ અને હિંમત સ્પર્ધાથી વિકસી, જ્યારે સ્ત્રીઓમાં માયા અને પરોપકાર જેવા ગુણો પસંદગી પામ્યા. આજના સમયમાં આ વાત પર ઘણી ચર્ચા થઈ શકે.
હા, ચોક્કસ. એમના વિચારો એમના સમયની મર્યાદાઓથી પાર નહોતા એ દેખાય છે. પણ પેલું માનવ જાતિઓ વચ્ચેના તફાવતો, ચામડીનો રંગ, વાળનો પ્રકાર, ચહેરાનો દેખાવ, એનું શું? એ કેવી રીતે સમજાવ્યું?
અહીં ડાર્વિન વધુ એક, આમ કહીએ તો, ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. તેઓ કહે છે કે આ મોટાભાગના તફાવતો સીધા પર્યાવરણ સાથે અનુકૂલન માટે નથી વિકસ્યા.
એટલે કે ઠંડી સામે રક્ષણ કે ગરમી સહન કરવા માટે નહીં.
હા, એટલે કે તે પ્રાકૃતિક પસંદગીનું સીધું પરિણામ નથી.
તો પછી બીજું શું કારણ હોઈ શકે?
ડાર્વિનનું સૂચન હતું કે આ તફાવતો જાતીય પસંદગીનું પરિણામ છે.
શું વાત કરો છો? કેવી રીતે?
એમનો તર્ક એવો હતો કે અલગ અલગ માનવ સમૂહોમાં સુંદરતાના ધોરણો અલગ અલગ અને કદાચ થોડા મનસ્વી રીતે વિકસ્યા. કોઈક સમૂહમાં સીધા વાળ ગમ્યા તો કોઈકમાં વાંકડિયા, કોઈકને ઘઉંવર્ણો રંગ આકર્ષક લાગ્યો તો કોઈકને પીળો.
ઓકે.
હજારો વર્ષો સુધી જે તે સમૂહમાં આવા પસંદગીના લક્ષણો ધરાવતા સાથીઓની સતત પસંદગી થતી રહી અને ધીમે ધીમે જાતિઓ વચ્ચે દેખાવના આ તફાવતો સ્પષ્ટ થતા ગયા.
વાહ, એટલે કે સુંદરતાના જે માપદંડો છે એ પણ ઉત્ક્રાંતિનું પરિણામ હોઈ શકે છે અને તે જુદા જુદા સમૂહોમાં જુદા જુદા હોઈ શકે છે. આ તો બહુ જ અલગ દ્રષ્ટિકોણ છે. પુસ્તકના અંતે ડાર્વિન શું કહે છે? આ બધાનું નિષ્કર્ષ શું કાઢે છે?
અંતે તેઓ આખી દલીલનો એક સારાંશ આપે છે. માણસ પ્રાણી જગતનો જ ભાગ છે એના પુરાવા ફરીથી દોહરાવે છે. તેઓ સ્વીકારે છે કે આ વિચાર ઘણાને એમ કે નીચો દેખાડનારો લાગી શકે છે, આપણા અહમને ઠેસ પહોંચાડી શકે છે, પણ
એમાં કંઈ આશા જેવું છે.
હા, તેઓ એક ખૂબ જ આશાવાદી અને કાવ્યાત્મક નોંધ પર પુસ્તક પૂરું કરે છે. તેઓ કહે છે કે જીવનના આ દ્રષ્ટિકોણમાં પણ એક ભવ્યતા છે અંગ્રેજીમાં એમનો પ્રખ્યાત શબ્દ છે, ધેર ઇઝ ગ્રાન્જર ઇન ધીસ વ્યૂ ઓફ લાઈફ.
ગ્રેન્જર, ભવ્યતા.
હા, આપણી સામાન્ય શરૂઆતને સ્વીકારવાથી આપણે નાના નથી થઈ જતા, ઉલટાનું તે આપણને લાંબી અદ્ભુત ઉત્ક્રાંતિ યાત્રાની કદર કરતા શીખવે છે, જેણે આપણને આપણી બુદ્ધિ અને નૈતિક ક્ષમતાઓ સુધી પહોંચાડ્યા.
ખરેખર આ પુસ્તકના વિચારો ખૂબ જ ઊંડા અને વિચાર માંગી લે તેવા છે. જો આપણે આમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ? મને લાગે છે પહેલું તો એ કે માણસ પ્રકૃતિથી અલગ નથી તેનો જ એક અતૂટ હિસ્સો છે.
બરાબર, અને આ સમજણ આજે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી સમજવા માટે કેટલી જરૂરી છે. આપણે પૃથ્વીના માલિક નથી, ભાગ છીએ.
બિલકુલ. બીજો મુખ્ય સંદેશ છે જાતીય પસંદગીનું મહત્વ. ઉત્ક્રાંતિ ફક્ત ટકી રહેવાની લડાઈ નથી, પણ સૌંદર્ય, કલા અને પ્રજનનની પસંદગીની પણ ગાથા છે. પ્રકૃતિમાં દેખાતી આટલી બધી વિવિધતા અને સુંદરતા સમજવા માટે આ ચાવીરૂપ છે.
અને કદાચ આપણી પોતાની દુનિયામાં પણ ફેશન, કલા, સંગીત એની પાછળ પણ ક્યાંક આજ બળ કામ કરતું હોય.
શક્ય છે. ત્રીજું, નૈતિકતા અને મનની પ્રાકૃતિક ઉત્પત્તિ. આપણો અંતરાત્મા, સહાનુભૂતિ, તર્ક આ બધું કોઈ દૈવી દેન નથી, પણ પ્રાણીઓની સામાજિક વૃત્તિઓમાંથી વિકસેલું છે.
આ વિચાર ધર્મ અને તત્વજ્ઞાન માટે મોટો પડકાર હતો અને આજે પણ સમાજમાં સારા નરસાની ચર્ચાઓ માટે ખૂબ પ્રસ્તુત છે.
ચોથો મુદ્દો છે માનવજાતિની એકતા. ડાર્વિને ભારપૂર્વક કહ્યું કે આપણે સૌ એક જ મૂળ, એટલે કે આફ્રિકામાંથી આવ્યા છીએ. તમામ જાતિઓ એક જ કુટુંબની શાખાઓ છે.
અને આ જાતિવાદ સામે કેટલો મજબૂત વૈજ્ઞાનિક પુરાવો છે. આજે પણ ભારતમાં જે વિવિધતામાં એકતાનો વિચાર છે તેને આ વાત બળ આપે છે.
ચોક્કસ. અને પાંચમું, આપણા ભૂતકાળના નિશાન. આપણું શરીર, જેમ કે પેલા અવશેષ અંગો, આપણી સહેજ વૃત્તિઓ, ડર, ગુસ્સો, પ્રેમ, આપણું સામાજિક વર્તન, આ બધું આપણા લાખો વર્ષોના ઉત્ક્રાંતિના ઇતિહાસનો પડઘો પાડે છે.
એટલે ભૂતકાળને સમજાવીના વર્તમાનને પૂરો સમજી શકાય નહીં.
સાચી વાત. આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે આખા વિચારને એમ કે બહુ સચોટ રીતે પકડી લે છે. જેમ કે એક વિચાર છે, માણસ હજી પણ તેના શારીરિક બંધારણમાં તેના નીચલા મૂળની અમીટ છાપ ધરાવે છે.
એકદમ સીધી વાત. ગમે તેટલા આગળ વધીએ, આપણો જૈવિક ભૂતકાળ આપણી સાથે જ છે, એને ભૂંસી ન શકાય. બીજો એક જોરદાર વિચાર જે મને ગમ્યો, માણસ અને ઉચ્ચ પ્રાણીઓના મન વચ્ચેનો તફાવત ચોક્કસપણે માત્રાનો છે, પ્રકારનો નથી.
આ તો સીમારેખા જ ભૂંસી નાખે છે. આપણી માનસિક ક્ષમતાઓ કોઈ અલગ દુનિયાની નથી, પણ પ્રાણી જગત સાથે એક સાતત્યમાં જોડાયેલી છે. અને નૈતિકતા વિશેનું પેલું વાક્ય,
હા, એ પણ બહુ મહત્વનું છે. સામાજિક વૃત્તિઓ બુદ્ધિ અને ટેવની મદદથી સ્વાભાવિક રીતે સુવર્ણ નિયમ, બીજા સાથે એવો વ્યવહાર કરો જેવો તમે પોતાની સાથે ઈચ્છો છો, અને આ નૈતિકતાનો પાયો છે.
એટલે કે નૈતિકતા કુદરતી છે, સમાજ અને જીવવિજ્ઞાનમાંથી ઉદ્ભવેલી છે, કોઈ બહારથી લાદેલી વસ્તુ નથી. અને છેલ્લું જે આખા પુસ્તકનો સાર કહે છે, માણસ તેની તમામ ઉમદા ગુણો, દેવ જેવી બુદ્ધિ અને ઉચ્ચ શક્તિઓ સાથે હજી પણ તેના શરીરમાં તેના નીચલા મૂળની અમીટ છાપ ધરાવે છે.
આ વાક્ય સિદ્ધિ અને વાસ્તવિકતાનું એમ કે સંતુલન બતાવે છે. અભિમાન નહીં, પણ આપણા સ્થાનની સાચી સમજ.
તો આ બધા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ એની વાત કરીએ તો મને લાગે છે પહેલું તો પોતાને અને બીજાને સમજવામાં મદદ મળે.
કેવી રીતે?
આપણે કેમ અમુક રીતે વર્તીએ છીએ, સમૂહમાં કેમ અલગ રીતે વર્તીએ છીએ, ગુસ્સો કેમ આવે છે, ઈર્ષા કેમ થાય છે. ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાન આના જવાબો શોધવામાં મદદ કરે છે. ઓફિસનું રાજકારણ હોય કે મિત્રો વચ્ચેની ગતિવિધિ, ક્યાંક ને ક્યાંક આ જૂની વૃત્તિઓ દેખાય છે.
બીજું, પર્યાવરણ પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકીએ. જો આપણે પ્રકૃતિનો જ ભાગ છીએ, તેના માલિક નહીં, તો તેની સંભાળ રાખવી એ આપણી ફરજ બને છે. નદીઓને સાચવવી, વૃક્ષો વાવવા, પ્રદૂષણ ઘટાડવું, આ બધું વધુ અર્થપૂર્ણ લાગે છે, નહીં?
ચોક્કસ. ત્રીજું, સામાજિક માન્યતાઓ પર સવાલ ઉઠાવવાની હિંમત મળે. જુઓ, ડાર્વિનના લખાણમાં પણ એમના સમયના પૂર્વગ્રહો હતા.
હા, લિંગ ભેદભાવવાળી વાત.
બરાબર. એ આપણને શીખવે છે કે સમાજમાં પ્રચલિત જાતિ, લિંગ કે અન્ય ભેદભાવોને કુદરતી માની લેવાને બદલે તેની પાછળના કારણો તપાસવા જોઈએ. જીવવિજ્ઞાનનો ઉપયોગ અસમાનતાને યોગ્ય ઠેરવવા ન થવો જોઈએ.
અને ચોથું, આરોગ્યની બાબતમાં પણ આ દ્રષ્ટિકોણ કામનો છે. આજે ડાયાબિટીઝ, હૃદયરોગ જેવા જીવનશૈલીના રોગો કેમ આટલા વધી રહ્યા છે?
હા, એનું કારણ કદાચ એ છે કે આપણું શરીર લાખો વર્ષો પહેલાંના જીવન માટે બન્યું હતું અને આજની બેઠાડું જીવનશૈલી અને ખોરાક તેને માફક નથી આવતા. આપણી ખાણીપીણી અને જીવનશૈલી વિશે વિચારવા જેવું ખરું.
મારા માટે આ ચર્ચામાંથી એમ કે સૌથી મોટી શીખ એ છે કે નૈતિકતા જેવી ઉચ્ચ ગણાતી વસ્તુ પણ આપણી અંદરથી જ, આપણી સામાજિક વૃત્તિઓમાંથી વિકસી છે. તે આપણને વધુ જવાબદાર અને સહાનુભૂતિશીલ બનાવે છે. કોઈ બહારની શક્તિ નહીં, પણ આપણી અંદરની ક્ષમતા જ આપણને સારું બનવા પ્રેરે છે. આ બહુ શક્તિશાળી વિચાર છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે ડાર્વિને માનવજાતિને તેના અહંકારના સિંહાસન પરથી ઉતારીને પ્રકૃતિના વિશાળ પરિવારમાં ફરી સ્થાપિત કરી. આપણે કોઈ પતિત દેવદૂત નથી, પણ વિકસિત પ્રાણી છીએ. આમાં નિરાશા નથી, પણ એક અદ્ભુત વાર્તા છે લાખો વર્ષોની યાત્રાની. આ સમજ આપણને નમ્ર બનાવે છે અને પૃથ્વી પરના તમામ જીવો સાથે એમ કે જોડે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.